આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાતી સાહિત્યના વાંચનનો મહિમા વધારવાનું કાર્ય સારસ્વતોએ કર્યું. કેલિફોર્નિયાના ચીનો હિલ્સમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટનાની ભારતે આકરી ટીકા કરી. સંસદના અંદાજપત્ર સત્રના બીજા તબક્કાનો આવતીકાલથી પ્રારંભ થશે. પશ્ચિમ બંગાળના ઉપહિમાલય ક્ષેત્રના વિવિધ સ્થળ પર આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટની ફાઇનલ મેચ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ તરફથી વર્ષ 2024-25ના પુનઃ મુદ્રિત થઈ રહેલા 24 પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું, ગોવર્ધનરામ ત્રિપાઠી, હેમચંદ્રાચાર્ય, નર્મદ, નરસિંહ મહેતા, ઝવેરચંદ મેઘાણી, સુંદરમ જેવા મહાન લોકોએ આપણી ભાષાને મહાન ગુજરાતી ભાષા સુધી પહોંચાડી છે. આ યાત્રા અખંડ રહેશે. ગુજરાતી સાહિત્યના વાંચનનો મહિમા વધારવાનું કાર્ય સારસ્વતોએ કર્યું હોવાનું શ્રી શાહે કહ્યું હતું.
ગુજરાતમાં વાંચવાનો મહિમા વધારવા માટે ખાલી સરકાર કશું ના કરી શકે. હું તો ભૂપેન્દ્રભાઈનો ધન્યવાદ કરીશ કે આટલી મોટી રકમ એમને ગુજરાતના પુસ્તકાલયો માટે ફાળવી. પરંતુ વાંચવાનો મહિમા વધારવાનું કામ તો સારસ્વતોએ કરવું પડે. ભાષા શુદ્ધિ, લેખનનો ઉદ્દેશ, લેખનની દિશા અને ગદ્ય અને પદ્ય બંનેમાં ભારોભાર સત્તો ભરવાનું કામ સારસ્વતોએ જ કરવું પડે.
આ ઉપરાંત શ્રી શાહ એડીસી બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનારા સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવના સમાપન સમારોહમાં અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા યોજાનારા નવા નોંધાયેલા વકીલોના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સાથે જ શ્રી શાહ ગાંધીનગરમાં એસએજી દ્વારા નિર્માણ પામનારા પેરા હાઈ પર્ફોમન્સ સેન્ટરના ભૂમિપૂજન અને ડિજિટલ સેવા પોર્ટલના લોન્ચિંગ કાર્યક્રમમાં જોડાશે. બાદમાં શ્રી શાહ શાશ્વત મિથિલા ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત ભવનના લોકાર્પણ અને કવિ કોકિલ વિદ્યાપતિની મૂર્તિના અનાવરણ પ્રસંગમાં ઉપસ્થિત રહેશે. ભારતે કેલિફોર્નિયાના ચીનો હિલ્સમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટનાની ટીકા કરી છે. મીડિયાના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે મંત્રાલયે સ્થાનિક અધિકારીઓને તોડફોડ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે. મંત્રાલયે પૂજા સ્થળોની પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે. સંસદના અંદાજપત્ર સત્રના બીજા તબક્કાનો આવતીકાલથી પ્રારંભ થશે, જે 4 એપ્રિલ સુધી ચાલશે. દરમિયાન ગૃહની 20 બેઠક યોજાશે અને વર્ષ 2024-25 માટે અનુદાનની માંગ અને વિનિયોગ વિધેયક પર ચર્ચા અને મતદાન પણ થશે. આ ઉપરાંત બેન્કિંગ કાયદા સુધારા વિધેયક, કોસ્ટલ શિપિંગ બિલ 2024, ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય વિધેયક, રેલવે સુધારા વિધેયક સહિતના અનેક કાયદાકીય કાયદાઓ પર ચર્ચા કરાશે અને તેને પસાર કરાશે. અંદાજપત્ર સત્રનું પહેલું સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી યોજાયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહને સંબોધિત કર્યા હતા અને નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું હતું. પહેલા તબક્કામાં લોકસભામાં 112% કામ થયું હતું. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ ભાવનગરથી નમો સખી સંગમ મેળાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રીમતી બાંભણિયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં મહિલા આગળ વધી રહી છે. નમો ડ્રોન દીદી, કૃષિ સખી, બેંક સખી યોજનાનો લાભ મહિલાઓને મળી રહ્યો છે. શ્રીમતી બાંભણિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પિંક રિક્ષા ચલાવી પગભર થયેલી મહિલાઓને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ ત્રીજા કાર્યકાળમાં 3 કરોડથી વધુ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે અમારી સરકાર સખી મંડળ આગળ વધે, રોજગારી મેળવે એ માટે હર હંમેશ અમે તમારી પડખે છીએ. ભાવનગરમાં પહેલીવાર જુદા જુદા કન્સેપ્ટ સાથે આ મેળો યોજાયો છે, જેમાં સખી મંડળ દ્વારા 100 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે અને આ મેળો 12 તારીખ સુધી ચાલશે. ઓડિશાના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અનંત દાસનું આજે વહેલી સવારે ભુવનેશ્વર સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. 85 વર્ષના બીજેડી નેતા લાંબા સમયથી બીમાર હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં સુશ્રી મુર્મુએ કહ્યું, વરિષ્ઠ બીજેડી નેતા ઓડિશાના લોકો માટે કામ કરતા હતા. તેમણે તેમના પરિવાર અને મિત્ર પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત બગડતા તેઓ હાલ નવી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં છે. શ્રી ધનખડને ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સૂત્રોના મતે હાલ શ્રી ધનખડની તબિયત સારી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકશો. ભારતીય હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળના ઉપહિમાલય ક્ષેત્રના વિવિધ સ્થળ પર ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, પુંડિચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળ પર ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. બીજી તરફ આગામી બે દિવસ કોંકણ, ગોવા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું મોજું ફરી શકે છે. આ ઉપરાંત વિભાગે ગુજરાત, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ અને માહેના છૂટાછવાયા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા હવામાનની આગાહી પણ કરી છે. વિભાગે આગામી 4 દિવસ દેશના ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમી ભાગમાં તાપમાનમાં 3-4 ડિગ્રી સેલ્સિયસના વધારાની પણ આગાહી કરી છે. આ ઉપરાંત મધ્ય અને પૂર્વ ભારતમાં આગામી 5 દિવસમાં તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસના વધારાની પણ શક્યતા છે. કોલંબિયામાં ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. પાસ્ચોના મેયરે જણાવ્યું, પીડિત પોતાના વાહન સાથે વહી ગયા હતા. કોલંબિયાના રાષ્ટ્રીય જોખમ વ્યવસ્થાપન એકમે જણાવ્યું, ભૂસ્ખલનથી 200થી વધુ લોકોને અસર થઈ છે, જ્યારે 65 જેટલા ઘરને નુકસાન પહોંચ્યું છે. આ ઘટનામાં 3 લોકો ગુમ થયા છે, જ્યારે 38 લોકોને બચાવી લેવાયા છે. અધિકારીઓએ અવરોધિત રસ્તાઓને સાફ કરવા તેમજ ખોરવાયેલા પાણી પુરવઠાને પુનઃસ્થાપિત કરવા ભારે મશીનરી તહેનાત કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટની ફાઇનલ મેચ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ ભારતીય સમય મુજબ હમણાં 2:30 વાગ્યે શરૂ થશે. ભારતે ટુર્નામેન્ટમાં અત્યાર સુધી તમામ મેચ જીતી છે, તેમજ ગ્રુપ મેચમાં ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું. આજની મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
भारत और न्यूजीलैंड के बीच हाल ही में हुए एक दिवसीय मुकाबलों ने आज एक रोमांचक मैच के लिए मंच तैयार कर दिया है. भारत एक मजबूत रिकॉर्ड के साथ फाइनल में पहुंचा है. मैच से पहले प्रेस वार्ता में भारतीय उपकप्तान शुभमन गिल ने कहा कि 2024 में भारत की 2020 विश्व कप जीत ने टीम पर से दबाव कम कर दिया है.
लास्ट मैच में विराट भाई को देखा, क्योंकि उन्होंने इतने इंपॉर्टेंट मैचेस इंडिया के लिए खेले हुए हैं और जितनी ज्यादा बार आपने वो प्रेशर हैंडल किया होता तो आपको पता है कि मैंने ऑलरेडी ये चीज की हुई है, तो एक्सपीरियंस प्लेयर डेफिनेटली काम आते हैं.
हालांकि भारत ने हाल के मैचों में अपना दबदबा दिखाया है, लेकिन दबाव में अच्छा प्रदर्शन करने की न्यूजीलैंड की क्षमता एक महत्वपूर्ण कारक बनी हुई है. आज होने वाले फाइनल मुकाबले के काफी रोमांचक होने की उम्मीद है, जिसमें भारत की मजबूत बल्लेबाजी का सामना न्यूजीलैंड के अनुभवी गेंदबाजी आक्रमण से होगा. दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से मुकेश कुमार बल.
મુંબઈથી CCI સ્નૂકર ક્લાસિક 2025 ટુર્નામેન્ટની ફાઇનલમાં ઇશપ્રીતસિંહ ચડ્ડા એશિયન ચેમ્પિયન પંકજ અડવાણી સામે રમશે. આ બંને ખેલાડી પેટ્રોલિયમ સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ સાથે જોડાયેલા છે. વિજેતાઓને પુરસ્કાર તરીકે 3.5 લાખ રૂપિયા અને ઉપવિજેતાને 1,75,000 રૂપિયા અપાશે. આ પહેલા ગઈકાલે સેમીફાઇનલમાં શ્રી ચડ્ડાએ રેલવેના કમલ ચાવલાને 6-3 અને પંકજ અડવાણીએ રેલવેના જ ફૈઝલ ખાનને 6-1 પરાજય આપ્યો હતો. 5 દિવસની આ ટુર્નામેન્ટમાં 32 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે તાજેતરના દ્વિપક્ષીય વેપાર કરારો હેઠળ ઓસ્ટ્રેલિયા, UAE, સ્વિટ્ઝરલેન્ડ અને નોર્વે જેવા વિકસિત દેશ પર લાદવામાં આવેલા સરેરાશ ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુરોપિયન યુનિયન અને UK સહિત અન્ય ભાગીદાર દેશો સાથે પણ આવી જ વાતચીત ચાલી રહી છે. અમેરિકા સાથે પણ હાલ ચર્ચાઓ ચાલી રહી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત અને અમેરિકા આ વર્ષના અંત સુધીમાં પારસ્પરિક બહુક્ષેત્રીય દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાની વાટાઘાટો કરવા સંમત થયા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાતી સાહિત્યના વાંચનનો મહિમા વધારવાનું કાર્ય સારસ્વતોએ કર્યું. કેલિફોર્નિયાના ચીનો હિલ્સમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટનાની ભારતે આકરી ટીકા કરી. સંસદના અંદાજપત્ર સત્રના બીજા તબક્કાનો આવતીકાલથી પ્રારંભ થશે. પશ્ચિમ બંગાળના ઉપહિમાલય ક્ષેત્રના વિવિધ સ્થળ પર આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટની ફાઇનલ મેચ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.